તારીખ 10/10/1987 પૂજ્યબહેન શ્રીના વચનામૃત બોલ નંબર 199 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 155.
જ્ઞાનીની દશા અને અજ્ઞાનીની દશામાં ત્યાં તફાવત રહી ગયો છે. અજ્ઞાન દશામાં દ્રવ્યની સાધુ થયો તો પણ ત્યાં અટકી ગયો છે. મૂળ વાત છૂટી જવામાં શું કારણ છે અને જ્ઞાનીએ શું કર્યું છે એમ પરસ્પર જ્ઞાની વિરુદ્ધ અજ્ઞાનીની દશાની સમીક્ષા છે. અહીંયા અજ્ઞાની એટલે વેપાર ધંધા અને જગતના પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રચોપચો છે એ વાત નથી. જ્ઞાની એટલે ધર્મબુદ્ધિએ ધર્મક્ષેત્રમાં કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કરી રહ્યો છે, છતાં એને કલ્યાણનું કારણ મળ્યું નથી, મૂળ એના હાથમાં આવ્યું નથી, ભૂલો પડ્યો છે, ક્યાંક રોકાઈ ગયો છે એ વાતને અહીંયા સ્પષ્ટીકરણ કરવું છે. એટલા માટે કે મુમુક્ષુ જીવ એના ઉપરથી વિચારી શકે કે હું કદાચ આ રીતે તો અટકતો નથી ને, આ હેતુથી અહીંયા એ વિષયનું સ્પષ્ટીકરણ છે. કે એક તો શુભ ભાવની મીઠાશ થાય છે, દ્રવ્યલિંગીને ઘણી મંદતા છે, એટલે આ રાગની મંદતા, ત્રીજી લીટી આપણે ચાલતી, આ રાગની મંદતા, આ 28 ગુણ, બસ આ જ હું, આવો જ હું, આટલો જ હું, હું જૈન મુનિ, હું જૈન સાધુ, હું ત્યાગી, અને આ મૂળ ગુણ, આ બધું રાગની મંદતા, આ મારું કર્તવ્ય, આ ધર્મ, આ જ હું, આવો જ હું, આ જ માર્ગ, આ જ કલ્યાણનો માર્ગ છે, આ કરું છું તે બરાબર કરું છું ઇત્યાદિ કોઈ પ્રકારે સંતોષાઈને અટકી જાય છે. ખાલી એમ થાય છે ને, પણ ત્યાં એને સંતોષ થયા વગર રહેતો નથી. કોઈ પણ પરિણામ આશ્રિત, કોઈ પણ પર્યાય આશ્રિત જ્યારે જીવને સંતોષ થાય ત્યારે પર્યાય બુદ્ધિ વધારે દ્રઢ થાય છે. પર્યાય બુદ્ધિ વધારે દ્રઢ થાય છે એમ કહો કે દર્શન મોહનો રસ ત્યાં વધે છે એમ કહો, બંને એક આ છે. એટલે જ્યારે પર્યાયમાં સંતોષ થવાનો પ્રકાર ઉપજે ત્યારે આ જીવે ચીટી જવા જેવું છે કે અહીંયા મિથ્યાત્મને દ્રઢ કરવાનું કાર્ય થયું. હા, ચારિત્ર મોહમંદ થવાનો ત્યાં પ્રકાર જરૂર થતો હોય છે, દ્રવલિંગી હોય કે ગ્રહસ્થી હોય, ધર્મકાર્યમાં પ્રવર્તે, વ્યવહારિક ધર્મકાર્યમાં પ્રવર્તે, કશાય મંદ જરૂર થાય, ચારિત્ર મોહ જરૂર મંદ થાય. પણ ચારિત્ર મોહમંદ થવાના કાળે જો દર્શન મોહ તીવ્ર થતો હોય તો એ લાભ નથી પરંતુ નુકસાન છે. નુકસાન ઘણું છે, નુકસાન છે એમ નહીં પણ નુકસાન ઘણું છે એમ લેવું. સંતોષાઈ જાય છે એમાં આજ હું આટલો હું આ ઠીક કરું છું, મને સારા ભાવ આવે છે, મારા ભાવ સારા રહે છે, બીજા કરતા સારા રહે છે, એ આદિ પ્રકાર પરિણામ ઉપજે છે. બીજો એક પ્રકાર સંતોષનો એવો પણ છે કે જે તે શુભાવયુક્ત પ્રવૃત્તિ કરતા જો જીવને તે કાર્યની ગણના થાય કે મેં આટલું કર્યું. મેં આજ 4 કલાક વાંચન કર્યું, કે આજે પૂજા ભક્તિ કરી, કે આજે આટલા દયાદાન કર્યા, કે આમ કર્યું તેમ કર્યું. એવું કાંઈ પણ મેં કર્યું, આટલું તો કર્યું મારા હિતને અર્થે, મારા કલ્યાણને અર્થે મેં આટલું તો કર્યું, એવું કાંઈ પણ પરિણામ થાય ત્યારે પણ એમ સમજવું કે આ પણ એક સંતોષાવવાનો જ પ્રકાર છે અથવા પર્યાય બુદ્ધિ દ્રઢ થવાનો જ પ્રકાર છે. અને અહીંયા પણ દર્શનમાં વધે છે, તીવ્ર થાય છે. એ પ્રકાર દ્રવ્યલિંગીને સ્થૂળપણે કે સૂક્ષ્મપણે ભજે છે અને બીજા મિથ્યા દ્રષ્ટિને પણ ભજે છે. તો એ જીવ ત્યાં અટકી ગયો છે અને ત્યાં ફસાઈ ગયો છે, એ ત્યાંથી બહાર નીકળીને મોક્ષ માર્ગની અંદર આવી શકશે નહીં. સ્પષ્ટ વાત એ છે. આ સંતોષાઈ જવાનો જે ખાસ ચિહ્ન છે પરિણામનું, આ અટકવાના પરિણામનું કોઈપણ જીવને માટે, એ વિષય ભગવાન અમરચંદ્રાચાર્ય પુણ્ય પાપ અધિકારની 154 ગાથા છે, એમાં એ મુદ્દો સ્પષ્ટ કર્યો છે અથવા એ ચિહ્ન લીધું છે. અને ત્યાં ઇન્દ્રવલિંગીનો જ દ્રષ્ટાંત લીધું.
બરોબર.
પ્રતિજ્ઞા લઈને, પ્રતિજ્ઞા એટલે આ પંચમાવૃત દીક્ષામાં દુરંત કર્મચક્રને પાર ઉતરવાની નામરદાઈને લીધે પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર જે સામાયિક સ્વરૂપ આત્મસ્વભાવ તેને નહીં પામતો હતો. દેવલિંગની વાત લીધી. જેમને અત્યંત સ્થૂળ સંકલેશ પરિણામ રૂપ કર્મો તો નિવૃત્ત થયા છે એટલે એને અશુભ ભાવ નથી, અને અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામ રૂપ કર્મ પ્રવર્તે છે એટલે શુભ ભાવ છે. પણ બધા સ્થૂળ છે, સૂક્ષ્મ ન કીધા. સમ્યક દ્રષ્ટિને સ્વભાવના ઉદ્યમમાં કચાશ રહીને જે શુભ ભાવ ઉત્પન્ન થઈ જાય એ સૂક્ષ્મ શુભ પરિણામ છે, અને સ્વભાવના ઉદ્યમ વિના કેવળ બાહ્યક્રિયાને આશ્રયે જે શુભ ભાવ થાય, ભલે 28 મૂળગુણ પંચમા વ્રતના થાય, એ સ્થૂળ સૂક્ષ્મ શુભ પરિણામ છે. એમ કહેવાય છે અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામ રૂપ કર્મો પ્રવર્તે છે એવા તેઓ તેઓ કર્મના અનુભવના ગુરુપણા લઘુપણાની પ્રાપ્ત માત્ર ચીજ છે. એટલે કર્મનો ઉદય તીવ્ર મંદ થાય છે, એને તીવ્ર મંદ તો થાય છે, ભલે એ ભૂમિકામાં તીવ્ર મંદ થાય છે, તેની તેના અનુભવની પ્રાપ્તિ માત્રથી જ સંતુષ્ટ ચિત્ત વાળા થયા થતા. આ શબ્દ નાખ્યો છે જે પૂરી જાય છે. 199 બોલમાં શબ્દ લીધા કરે છે એ આચાર્ય મહારાજે અહીંયા 154 બોલમાં નાખ્યો છે. અહીંયા એમ કહેવાનું છે કે આ પણ વાત કહો છે દ્રવલિંગે, અહીંયા સંતુષ્ટ શબ્દ વાત કરો છે, અહીંયા પણ એવી વાત લીધી છે. જો જ્યાં પ્રકરણ ચાલે છે ત્યાં એક જ વાત આવે છે, વિશે ફેર પડતો એક જ સરખી વાત આવે છે. સંતુષ્ટ ચિત્ત ગુણવાળા થયા થતા પોતે સ્થૂળ લક્ષ વાળા હોવાને લીધે, એનું લક્ષ સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરવાનું છે, સંકલેશ પરિણામોને છોડતા હોવા છતાં, અશુભ ભાવને છોડતા હોવા છતાં, સર્વ સાવજીવનો ત્યાગ કર્યો છે, સમસ્ત કર્મકાંડને મૂળ છે ઉકેલતા નથી, કર્મકાંડમાં ને કર્મકાંડમાં રોકાઈ જાય છે. આ રીતે તેઓ પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ કર્મને જ બંધનું કારણ માનીને, ભલે પ્રભુપણામાં એમ કરે કે શુભ બંધનું કારણ છે, પણ એની માન્યતામાં કેવળ અશુભ ને જ બંધનું કારણ માનીને વ્રત નિયમ શીલ તપ વગેરે શુભ કર્મો પણ બંધનના કારણ બંધના કારણ હોવા છતાં તેમને બંધના કારણ નહીં જાણતા થતા, એટલે કે આ મારે કલ્યાણનું કારણ છે, આ પરિણામથી મને કલ્યાણ, આમ કરતા કરતા મારું કલ્યાણ થશે, એ કલ્યાણના કારણ જાણતા થતા મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે. અને મોક્ષના કારણ તરીકે તેમનો આ પ્રયોગ કરે છે. આ ગુણ છે અપુણ્ય પાપધિકારની. 154 ગાથામાં સંતુષ્ટ ચિત્ત વાળા થયા થકા એવો શબ્દ વાંચ્યો છે. અહીંયા કહે છે કે સંતોષાઈને અટકી જાય છે, જરૂર એને સંતોષ થાય છે. જાણે જાણે કાં ગણના થાય છે કે હું આટલું કરું છું, આટલું પાળું છું, આટલું કરું છું, આટલું પાળું છું, બહારમાં આટલો વ્યવહાર પાડું છું, અંદરમાં આટલો સ્વાધ્યાય આદિનું ક્રિયા કાર્ય કરું છું, એમ કરું છું આટલું કરું છું. એ સંતોષનો જ પ્રકાર છે, બીજો કોઈ પ્રકાર નથી. અને તે દર્શન નિવૃત્તિનું કારણ છે. એવા જીવને એમ કહે છે, હવે બહાર કાઢવાનો ઉપાય હાર વાર મળવાનો છે. બહુ થોડામાં પણ માલ ઘણો કર્યો છે, પણ આ અંદરમાં વિકલ્પો સાથે હિંસા બુદ્ધિ તો પડી છે, તેને કાં જોતો નથી. એવો અવલોકનનો વિષય એવો વિચાર કરવાની વાત નથી. જોતો નથી, તપાસતો નથી, અંતર અવલોકન કરતો નથી એમ કહે છે. ક્યાં? કે હજી વિકલ્પોથી ભિન્ન જ્ઞાનનો અનુભવ તને થતો નથી. જ્ઞાન છૂટું તરતું તને અનુભવાતું નથી એમ કાંટું જોતો નથી. જે વિકલ્પ ઉત્પન્ન થાય છે એનાથી જરાય જુદાય પોતાની અનુભવમાં આવતી નથી કે લાગતી નથી. વિકલ્પ ઉઠો કે એક મેઘ થઈ ગયો એની સાથે. આ પરિસ્થિતિ છે એને અહીંયા એકતા બુદ્ધિ કહી છે. વિકલ્પ સાથેના ગુણપણાનું પરિણમન એને એકતા બુદ્ધિ કહી છે. વિકલ્પથી ત્યાં જરા પણ જુદું જ્ઞાનનો અથવા પોતાનો જ્ઞાનનો એટલે પોતાનો એટલે જ્ઞાનનો અનુભવ થતો નથી એમ. તું કાં જોતો નથી એમ, તું કાં તપાસ કરતો નથી, કેમ તું આ તપાસ કરવું ભૂલી જાય છે. શું કહેવું છે કે તું શાસ્ત્ર અધ્યયન ઘણું કરશ, સિદ્ધાંતોને તું જોવે છો, જૈન સિદ્ધાંતોને જીવમુક્ત વ્યવહાર પાડે છે. આ બધું કરવા છતાં જે જે રાગાદી વિકલ્પ ઉઠે છે એની સાથે એકત્વરૂપ પરિણામ થઈ જાય છે, એને એના પર તારું ધ્યાન કેમ દેતું? આ એક બહુ મહત્વનો વિષય જેને અંતર અવલોકન કરે છે એના માટેનો છે. જેને એ સાહેબ જ નથી એને એ વિચાર નહીં આવે કે આ વાત આવી રીતે તપાસવી જોઈએ. એ વિચાર જ એને નહીં આવે. તો જે કાર્ય કરે છે કરે જ જશે. અને બહુમાં તો જે રીતે જે કાર્ય કરવાનો જેને વિચાર નિશ્ચિત થઈ ગયો છે એનું રૂટીન થઈ જાય છે. એ ડેલી રૂટીનની અંદર પછી એ પ્રમાણે કરે જ જાય. તપાસમાં ઉભો ન રહી પણ આ યુક્તા બુદ્ધિ થાય છે એનો તો અહીંયા સીધી લાલ બત્તી મૂકી છે કે અંદરમાં વિકલ્પો સાથે એકતા બુદ્ધિ તો પડી છે. અનાદિને જે ચાલી આવી છે એ ચાલુ ને ચાલુ રહી છે. પડી છે એનો અર્થ શું છે? કે ચાલુ રહી છે, થાય છે, ક્ષણે ક્ષણે નવું જ પરિણામ થાય છે. પણ એમાં કાંઈ ફેર પડ્યો નથી એટલે એમ કહે છે કે તો જી એમને પીડ્યું છે. તારું એકતા બુદ્ધિનું પ્રકરણ જુઓ, બધું એમને જ પીડ્યું છે. એને કાળ જોતો નથી, એને કેમ તપાસતો નથી, તારું એના ઉપર કેમ લક્ષ જોતું નથી, તારી વિકલ્પો છૂટવા માટે શું? રાગાદી વિકલ્પ સાથેનું વિકલ્પ મટવા માટે શું? ત્રિકાળીનો આશ્રય વિના રાગાદીનું વિકલ્પ છૂટશે નહીં. આ શુદ્ધ સિદ્ધ સિદ્ધો કોઈ પ્રકાર હોય તો આ છે કે ત્રિકાળીનો આશ્રય વિના, ધ્રોહના આશ્રય વિના, પરિણામ બુદ્ધિ અનાદિથી પર્યાય બુદ્ધિ, પર્યાય મુંડા હા પર સમયા ભગવાન કઈ મતને બહાર મૂકી દીધા, પર સમય કરીને, પર સમય અન્ય મત છે એમ કહી દીધું છે. અગ્રેજ મથ્યા તો ત્યાં પણ છતાંય તે જૈન મત નથી એ વાત બહુ સ્પષ્ટ છે. નંબર એક તો એ છે કે એકતા બુદ્ધિને કાં જોતો નથી. બીજા નિર્ગુણમાં અંતરમાં શાંતિ કેમ દેખાતી નથી? દ્રવ્ય તો છેતરાય છે કેમ કે એનો કશાય એટલો બધો મંદ છે, એટલો બધો મંદ છે કે એને તો એ કશાયની મંદથી મંદતામાં સાતાની શાંતિને આત્માની શાંતિ તરીકે જાણી લે છે, ભૂખાઈ જાય છે. પણ આ વિષય મોક્ષ માટે વિચારણની જરૂર છે કે મોક્ષના પરિણામમાં એટલી શાંતિ હોતી નથી. એમાં આ કાળની અંદર તો અનેક પ્રકારના જે વિચિત્ર વિચિત્ર પ્રસંગો ઉત્પન્ન થાય છે, એમાં એને શાંતિ રહેવાનો પ્રશ્ન નથી. કાંઈ ને કાંઈ ઉપાધિથી ગ્રસિત જ છે. સંસારના જે કાર્યો, સંસારના જે સંયોગો, એ સંયોગોની જે આધાર બુદ્ધિ, એને લઈને એને એની ઉપાધિ, એ સંબંધીનો ભય, એ સંબંધીની જાળવણી, સાચવણી, વૃદ્ધિ કરવી, આજે કાંઈ ને કાંઈ પરિણામની ઉપાધિ ચાલતી જ હોય છે, ચાલતી જ રહે છે, અને એ આત્માની શાંતિને લૂંટે છે. ત્યારે એને અશાંતિ હોય છે, અને એ અશાંતિ છે. એને શાંતિ કેમ દેખાતી નથી? અથવા ચાલતા પરિણામમાં એટલી અશાંતિ ન થતી હોય, અને સ્વાભાવિક રીતે થોડી શાંતિ રહેતી હોય, સર્વસાધારણનો પ્રશ્ન નથી, તો એ બીજો વિચાર કરવા જેવો છે. જે શાંતિનો મુદ્દો લીધો છે કે સમ્યક દર્શન તો નિર્વિકલ્પ આનંદ સાથે શરૂ થાય છે.
બરોબર,
જ્યારે સમ્યક દર્શન પ્રગટ થાય છે, મોક્ષ માર્ગ પ્રગટ થાય છે, ત્યારે નિર્વિકલ્પ દશામાં જે આનંદ ઉત્પન્ન થાય છે, એ સહિત ઉત્પન્ન થાય છે. તો હજી તમે એ આનંદની દશા નથી પ્રગટ થઈ ત્યાં સુધી એકત્વ બુદ્ધિ પડી છે, એ વાત નક્કી છે. અજ્ઞાન દશા વર્તે છે એ વાત નક્કી છે. અને જે કાંઈ આત્મા સંબંધીની સમજણ, ધારણા, વિચાર જે કાંઈ છે, એમાં કોઈ ભલે એ વાત સમજાણી હોય, તો એ તો કપડાની ઘડ પડી એટલી જ વાત છે. આ ઘડને ખુલી જતા વાર લાગશે. સૂક્ષ્મમાં જે બેસેલી ઘડ છે, એ મીઠાઈ જતા વાર લાગતી નથી. જેમ સુતરાઉ કપડાની ઘડ મીઠાઈ જતા વાર લાગતી નથી. એટલી બધી બળ રહિતમાં એ સૂક્ષ્મ જ્ઞાનના પરિણામ હોય છે.
બરોબર,
એમાં બળ નથી હોતું કાંઈ. એટલે બીજા લાકડા દૂર થાય ત્યારે સમજાય છે, સંમત થાય છે, ઘડ પડે છે કે વાત બરાબર છે, પણ એમાં સંતોષ માનવા જેવું નથી કે મને સમજાય છે. સંતોષ માનવા જતા સિદ્ધ દર્શન મૂર્તિ
લક્ષ.
એટલે એ ઘડમાં એ ઘડ પડી છે તો મીખાઈ જાય, એ પહેલા એ ઘડ પડી છે એ વિખાઈ જાય પહેલા. આજે અંતર્મુખ થવા માટેની એટલી પ્રગતિ અવશ્ય અવશ્ય કરવા યોગ્ય છે કે જેને લઈને કોઈ એનું કાયમી સ્થિર પરિણામ આવે, શાશ્વત પરિણામ, એમાંથી સાદી અનંત પરિણામ ઉત્પન્ન થાય, એવું તો એને આગળ વધીને કરી લેવું જોઈએ. એટલે અંદરમાં આનંદ અને શાંતિ કેમ ઉત્પન્ન થયા નથી, એ વાત પણ એને તપાસીને પોતાની દશાને નક્કી કરવા જેવી છે. માત્ર પાપ ભાવ ત્યાગી સર્વસ્વ કર્યું એમ માની સંતોષાઈ જાય છે. આ ફરીને લીધું, દ્રવિલિંગીએ ગ્રહસ્થી રાજપાઠ જે કાંઈ હોય તે છોડી દીધું છે, મુમુક્ષુ પણ કોઈ અંશે તો કોઈ પૂર્ણપણે નિવૃત્તિ લે છે, કોઈ અંશે પ્રવૃત્તિ ઘટાડે છે, કોઈ સર્વથા સંસારિક પ્રવૃત્તિ ઘટાડી નાખે છે, તો પણ એ જે કાંઈ સર્વસ્વ કર્યું અથવા મેં ઠીક ઠીક કર્યું, મેં ઘણું કર્યું, મેં આટલું તો કર્યું, એને સંતોષનો વિષય વર્ગી થવો જોઈએ. હજી કેટલું બધું બાકી છે એને ખબર નથી, કેટલો રસ્તો કાપવાનો છે, રસ્તો એની તો ચડ્યો નથી, રસ્તો ચડ્યા પછી કેટલો કાપવો છે એ વળી બીજી વાત છે. પાછી શું સમ્યક દ્રષ્ટિ એમ વિચારે છે, રસ્તો ચીડ્યા પછી, સમય દર્શન થઈ ગયા પછી, હું ક્યાં મૂળની દશા, શું મૂળની દશા છે, અદભુત આશ્ચર્યકારી મારો પુરુષાર્થ કાંઈ નથી આની પાસે, તો હું તો કાંઈ નથી આની પાસે એમ એને લાગ્યા કરે. અને મારું પૂર્ણ ગ્રહ, ઓહો આ તો ઘણું બાકી છે. આ પૂર્ણતાને જોતા અવસ્થામાં બરાબર સદ્રશ અવસ્થા પૂર્ણ થઈ, ઘણું બાકી છે, આમાં આ તો અનંતમાં ભાગે છે. એટલે એને સંતોષ થવાનો પ્રશ્ન નથી, એ તો લેશે કે સમ્યક દ્રષ્ટિ એને આત્માર્થીને તો ઘણું બાકી છે, ઘણું બાકી છે, એમ પૂર્ણતા સુધી થવાનું છે. એટલે એની આખી પરિણમનની લાઈન જુદી છે, આની પરિણમનની લાઈન જુદી છે. આખી એમ કેવું છે, પાપ ભાવ ત્યાગી જેટલો ત્યાગ્યો હોય, જેટલો છેડ્યો હોય એટલો પાપ ભાવ ત્યાગે. સર્વસ્વ કર્યું, કોઈ કહે કે ના ના અમે સર્વસ્વ નથી માનતા, પણ થોડોક થઈ જાય છે કે આટલું તો કર્યું તો કોઈ સર્વસ્વ માને, કેમ કે તો પૂરો અટકો છો એમાં, એમ માનતા એમ સંતોષ હતા તો પૂરો અટકો છો. માટે તને ખબર નથી કે મેં સર્વસ્વ પણ માન્યું છે કે થોડુંક માન્યું છે, અમે તને કહીએ છીએ કે એ સર્વસ્વ થઈ પડ્યું છે તને, માટે તું પૂરેપૂરો ફસાયેલો છું અને તું ત્યાંથી બહાર નીકળવા માટે સમર્થ નથી, અસમર્થ છું. આને તો થઈ જાય છે, સ્થિરતા વધતા વિકલ્પ મટે છે, વિકલ્પ મટવાની શરૂઆત એની મુખ્યપણે પાપ ભાવ ત્યાગના પાપના વિકલ્પો મટવાની શરૂઆત એને પંચમ ગુણસ્થાનથી થાય છે. ચોથા ગુણસ્થાને તો પૂર્વ અજ્ઞાન ભાવે બાંધેલા કર્મો લગભગ ઉદયમાં આવે છે, ચારે ગતિમાં સંયદર્શન થાય છે, ચારે ગતિમાં તે પહેલા અજ્ઞાન ભાવે બાંધેલા કર્મોનો એને ઉદય હોય છે અને એની સમ્યક દ્રષ્ટિની બહારની પરિસ્થિતિ એટલી બધી ચિત્ર વિચિત્ર હોય છે કે સામાન્ય જીવને અથવા મધ્યમ કક્ષાના જીવને આ સમ્યક દ્રષ્ટિ છે એવી પ્રતીતિ આવતી નથી. જે ઉપરની કક્ષાના એકદમ તીવ્ર મુમુક્ષુતામાં આવેલા છે એવા જીવોને સમ્યક દ્રષ્ટિની સમ્યક દ્રષ્ટિની ઓળખાણ થાય છે, બાકી તો ઓળખાણ થવી મુશ્કેલ છે. અને એટલે જ આ સંસારમાં જીવને સમ્યક દ્રષ્ટિનો ભેટો થયા પછી પણ એને સમ્યક દ્રષ્ટિને ઓળખા નથી એ જીવનો મોટામાં મોટો દોષ છે. આ શ્રીમદજીનો પત્ર છે. જીવનો મોટો દોષ કયો? તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પોતાના આત્મ સ્વરૂપને કાયમો નહીં એનો મોટોનો મોટો દોષ છે, એમને એમ એમને લીધું એમને આમ લીધું કે આ તો અપ્રગટ સત છે, પામનું છે એવું નથી, કેમ કે અંતર્મુખ થવાનો રસ્તો બહુ અજાણ્યો છે અને એક સૂક્ષ્મથી સૂક્ષ્મ તર્ક છે. પણ બહારમાં જેને પ્રગટ સત વર્તે છે એનો તને સંપર્ક થયા પછી કેમ તને સમજણ ન પડી આ તારો મોટામાં મોટો દોષ છે? આમ લીધું. એટલે અહીંયા એમ કહે કે સાચા આત્માર્થી અને સમ્યક દ્રષ્ટિને, સાચા આત્માર્થીને એટલે શું કે બધા મોક્ષો સાચા આત્માર્થી નથી, જે કોઈ કોક કોક છે
લવા જેમ ભરીએ
ભાઈ કહે છે કે અમે સમજે તો મોક્ષો ભરીએ છીએ એવું આમાં ખ્યાલ નથી. આમાં તો સમ્યક દ્રષ્ટિ થવાને પાત્ર હોય છે એવી જે પાત્રતામાં આવ્યા છે સાચા આત્માર્થી છે. પાત્રતાથી કમાશે આ સિવાય પ્રમા પામવાનો બીજો કોઈ પરિણામની અંદર સુયોગ્ય કારણ નથી. ન તો પાપ પ્રવૃત્તિનો ત્યાગ તે પામવાનું કારણ છે, ન તો શુભાચરણ એ કોઈ પામવાનું કારણ છે કે શાસ્ત્ર અધ્યયન પામવાનું કારણ છે. પામવાનું કારણ કેવળ પાત્રતા છે, પાત્ર થયા વિના વસ્તુ નથી. પાત્રતા એ પરમાત્માને સહારવાનું આંગણું છે સાફ સુખ અને શુદ્ધ થયેલું, ત્યાં સુધી પરમાત્માનો અવતાર થતો નથી, પર્યાયમાં પરમાત્માનો અવતાર થતો નથી. પહેલો બોલ લીધો છે કે સત્પુરુષ ના ચરણ નો ઈચ્છુક લીધો છે, ત્યારથી માંડીને નવ બોલ લીધા છે. નવ બોલ પૂરા કરીને પાછું કહ્યું છે કે પહેલા જો હું એક તો મુમુક્ષુજીને સહેલાના સહેલી પાત્ર થવા અંગેની અને દર્શન મોનો રસ ગળવા અંગેની જે કોઈ કાર્ય પદ્ધતિ છે એનો આમાં નિર્દેશ. કેવળ મુમુક્ષુનું ભલું થાય તે અર્થે જ એમણે જે વાત કરી છે તે કરી છે, બીજું કોઈ એમાં કારણ બારણ છે નહીં. તો સાચા અર્થમાંથી કેવા પરિણામ રહે છે અથવા સમ્યક દ્રષ્ટિને કેવા પરિણામ રહે છે, જો બંનેની એક લાઈન છે એમ કીધું. બંનેની લાઈન સરખી છે કે એને તો ઘણું બાકી છે, ઘણું બાકી છે એમ પૂર્ણતા સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી ઘણું બાકી છે એમ જ ભાવના રહે. કેવળ ઈચ્છા રહે એમ નહીં, ભાવના રહે. અને ભાવના રહે તો એનો પુરુષાર્થ અખંડ ટકી શકે એવો ભાવના ને યારે પુરુષાર્થ બોલી લીધો છે. મારો પ્રશ્ન ચાલેલો છે કે ભાવનાની ઈચ્છામાં હું ફેર કોઈ ગમને મોક્ષ પામવાની ઈચ્છા છે, કોઈ એમ ગમને મોક્ષ પામવાની ભાવના છે. તો બે એક વાત છે કે ભાવના કોઈ જુદી ચીજ છે, ફેર શું કે ફેર એ કે એ ભાવના સાથે તત્સંબંધિત જો ઉદ્યમ શરૂ થાય તો તે ભાવના છે, નહીતર માત્ર ઈચ્છા છે.
બરાબર.
પછી એને ભાવનાને નામ આપો બીજી વાત છે, પણ એ ખરેખર ભાવના નથી, એ ઈચ્છા છે. આ ભાવના નહીં છે, માત્ર ભાવનાથી પ્રયોગ શરૂ થાય, ભાવનાથી ઉદ્યમ પુરુષાર્થ શરૂ થાય, અને ત્યારે જીવના જીવની ઈચ્છાને ભાવના એવું સારું નામ દેવાય છે. ત્યાં સુધી કહેવાય તો ભલે કહેવાય, પણ ભાવના નથી એ ઈચ્છા જ છે, બીજું કાંઈ નથી. અને એવા રાગ માત્રથી ઈચ્છા માત્રથી કોઈ દિવસ જીવનું કલ્યાણ થયું નથી. એવી ઈચ્છા, એવી ઉપર ઉપરની ભાવનાની ઈચ્છા અનંત વાર જીવને થઈ છે, એક વાર નથી થઈ પણ અનંત વાર જીવને થઈ છે, પરંતુ એનું કદી કલ્યાણ થયું નથી. અનંત કાળ થયેલો છે. આપણા પ્રશ્ન ચાલી ગયો ભાવના છે એને સાથે ઉદ્યમ શરૂ થાય છે તો એને ભાવના અથવા સાચી ભાવના કહેવાય, નહીતર નામ માત્ર ભાવના છે અથવા એનું બીજું નામ ઈચ્છા છે, બીજું કઈ નથી. એવી જ રીતે ગુરુદેવ આ વાત જેમ ભાવના સાથે જોડે છે એવી જ રીતે શાસ્ત્રના જ્ઞાન સાથે જોડે છે કે સત્શાસ્ત્રનો પરિચય સારી ચીજ છે, કરવા જેવી છે, મોક્ષ સુધી સત્શાસ્ત્રમાં છે. પણ એ સમજણ સાથે જો એ અંતર્મુખ થવાનો પ્રયત્ન શરૂ ન કરે તો તે જ્ઞાનમાં શુષ્કતા આવ્યા વિના રહેશે નહીં, અથવા શુષ્કતાને આવતી રૂપી શકાશે નહીં. આ પરિણામ સંબંધીનું વિજ્ઞાન છે. ભાવનું સંખું ક્રિયાનું એવું લાગે એવું ને ઉડીએ, પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય આદિ અનેક પ્રકારે હોય પ્રવૃત્તિ, પણ જે શાસ્ત્રનું જ્ઞાન મળ્યું છે એમાં શુષ્કતા એવા જ્ઞાન રોકી નહીં શકાય. એટલે આ એક ઉદ્દેશ અસી ધારા જેવો છે કે તું પહેલા નજીક તો આવ એમ કે સાંભળવા તો અભ્યાસ હવે કાને તો તને વાત પડશે ને, કાને વાત પડે પછી જવાબદારી માથે નાખે કે જો તને કાને વાત પડી છે ને હવે જવાબદારી છે, અરે અંતર્મુખ થવાનો ઉદ્યમ શરૂ કરી દેવો પડશે, જો તો શરૂ નહીં કરો નુકસાનીમાં પાછું જે શુષ્કતા આવશે એમાંથી આગળ વધતા સુસંગ ઉત્પન્ન થશે અને એમાંથી આગળ વધતા તમામ દોષો પાંગરી જશે, આ પરિસ્થિતિ ઊભી થઈ જશે. આ ઉદ્દેશ જ તરવારની ધાર જેવો છે, અસી ધારા જેવો છે, એને આગળ ચાલે છૂટકો. જોકે આ ઉદ્દેશ સાંભળવા આવ્યો છે એ ખરેખર આત્મહિતાર્થે આવ્યો છે એને તો આ વાત બધી જ અનુકૂળ પડે છે, પણ આત્મહિત ની ભાવના નહીં હોવાને બદલે કોઈ અન્ય પ્રયોજન અર્થે જો આ ક્ષેત્રની અંદર જીવ હોય છે તો એને આ વાત કઠિન લાગે છે. હવે વાંચીએ, આપણી શક્તિ પ્રમાણે શાસ્ત્ર અધ્યયન કરીએ, અભ્યાસ કરીએ, શક્તિ પ્રમાણે બીજા કાર્યો કરીએ, પણ તરફથી ન બને તો શું કરીએ? બીજું આ બધું આ તો બધું તૈયાર કરીએ ને, બીજું કરવું પણ શું, બીજું કરવું પણ શું? આવો એક પ્રશ્ન ઉઠાવ્યો છે સુમનીજીના ચર્ચામાં, એક પ્રશ્ન આવો ઉઠ્યો છે. એમાં એવી વાત ઉઠી છે કે શું કરીએ અમે, સુનાય તો શાસ્ત્ર એટલા અંદર ને કુછ દીખતા નહીં, પ્રશ્નકાર પ્રશ્ન કરે છે, આત્મા દેખાતો નથી. આપ કહો છો કે આત્મા પ્રગટ પરમેશ્વર અંદર માં છે, સાક્ષાત સિદ્ધ સ્વરૂપ છે અને ભૂમિનું નિધાન છે, દૈવી વતનો નામ ખજાનો છે, કઈ દેખાતું નથી અંદર માં. અંદર માં આવું કઈ દેખાતું નથી, દેખાતું નથી પ્રશ્નકાર ના પ્રશ્ન પ્રમાણિકતા છે, પણ સ્થિરતા હોતી નહીં, કઈ દેખાતું નથી એટલે સ્થિરતા અંદર માં થવાનો ઉપયોગ સ્થિર થાય તો પ્રશ્ન રહેતો નથી. એટલે શૂન્ય કા ભાગ રહેતા હોય ક્યાં કરે, પાંચમા નો જોગે સાંભળવાનો, આ વાત જ્યાં ચાલે છે ત્યાં સાંભળવા જઈએ છીએ અને આ વાત જ્યાં લખી છે એવા ગ્રંથો વાંચીએ છીએ, શું કરીએ બીજું. જ્યાં સુધી અંદર માં આત્મા દેખાય નહીં, સ્થિર થવાય નહીં ત્યાં સુધી આ કરીએ, બીજું કરીએ પણ શું હોય, ઉત્તર આપે છે. ઈશ્વરે તો વ્યવહાર શ્રદ્ધા ભી નહીં આવી, ઠીક, એટલો બધો માથામાં હથડો મારે ને તમર ચડી જાય એવો જવાબ આપે છે. શું કહો છો આપ, તમે આ વાત સાંભળવા જઈએ અને આ ગ્રંથો વાંચીએ તમે કહો છો કે વ્યવહાર શ્રદ્ધામાંથી કાઢી નાખો છો, પણ બહુ સૂક્ષ્મતાથી ઉત્તર આવ્યો છે, એમનો જે ઉત્તર આવ્યો છે
બરોબર
એમાં સૂક્ષ્મતા ઘણી છે. આગ મારી દીધી, શું કર્યું કે તે એક આગ મારી દીધી કે મને અંદર આત્મા દેખાતો નથી, મને કઈ અંદર અંતર્મુખ થવાતો નથી ને સ્થિર થવાતું નથી, તો મારે કઈક કરવું તો જોશે, સંસારના પાપના કાર્યો કરવા, વેપાર ધંધા કરવા, શું કરવું મારે. એના કરતા સત્શાસ્ત્ર વાંચીએ, સત્શાસ્ત્ર સાંભળીએ, આમાં ઉપયોગ દ્રષ્ટિએ તમને કહે કે ખોટું શું છે આમાં, ભાઈ એમ નીચેની દ્રષ્ટિથી નથી
જોવાનું.
હવે તમે પારમાર્થિક રીતે વાત કરીએ તો ત્યાં આડ મારી છે, તારી વ્યવહાર શ્રદ્ધા ચાલી ગઈ છે. તારી વ્યવહાર શ્રદ્ધા તો એમ હોય કે હું શાસ્ત્ર અધ્યયન સાંભળું કે વાંચું પણ અંતર્મુખ થવાના લક્ષ્ય, આ લક્ષ્ય તારું છૂટી ગયું છે. લક્ષ્ય વગરની જે તારી પ્રવૃત્તિ છે એની અંદર વ્યવહાર શ્રદ્ધાનું ઠેકાણું નથી. વ્યવહાર શ્રદ્ધા ભી નહીં આઈ, સુનને કા અભિપ્રાય યે નહીં હોના ચાહિયે, કડક પડે એવું છે. એટલે શું છે અહીંયા અભિપ્રાયમાં શું થઈ જાય છે, એક રાગ થઈ જાય છે સાંભળવાનું અથવા વાંચવાનું, એક જીવનો રાગ થઈ જાય છે અને એ કરતા કરતા મને લાભ થઈ જશે એક અભિપ્રાય થઈ જાય છે, આ જ એને પ્રતિબંધ છે. ન થઈ શકતો હોય તો ઉદ્યમ કરવાનો પ્રયાસ ચાલુ કરવો, પ્રયત્ન તો કરવો કે ના કરવો. હું પ્રશ્ન પૂછું, હવે તમે મને પ્રશ્ન પૂછો તો એકાદ હું પૂછી લઉં કે તરસ લાગ્યું અને પાણી ન મળતું હોય તો શું કરવું, ભજીયા ખાવા, ગાંઠિયા ખાવા, દાળિયા ખાવા, શું ખાવું,
પાણી જોઈએ.
તરસ લાગી છે અને પાણી મળતું નથી, ક્યાંય પાણી દેખાતું નથી, એવું કરવું શું, હાથ જોડીને બેસે રહો તો ક્યાંય પાણી દેખાતું નથી, મારે પાણી દેખાતું નથી કરવું શું, હાથ જોડીને નહીં મળવાનો થતા. પાણી જોઈએ અને પાણી જોઈએ કેમ, કે એને ખબર છે કે પાણી નહીં મળે તો મરી જઈશ, એને મરવું નથી વાલવું છે, એ પાણીનો પ્રયત્ન કર્યા વગર રહી શકે નહીં, જરૂરત લાગી છે એટલે રહી શકે જ નહીં, એમ જો તને તરવાની જરૂરત લાગે છે, પ્રયત્ન કરવો એ જરૂરી લાગ્યો છે, તો તું પ્રયત્ન કર્યા વગર નહીં રહી શકે. પણ તું પ્રયત્ન કરવા માટે બિંદુ વાળી દે છો પહેલેથી, તે કે મારાથી પ્રયત્ન થતો નથી, હું પ્રયત્ન કરી શકતો નથી, હવે વાંચ્યા કરું, હવે માંગ્યા કરું. અનંતકાળ કરીને તારો પત્તો નહીં લાગે, અનંતકાળ કરી પત્તો નહીં લાગે. એમ કેમ પૂછે? કેમ કે એમાં તો વ્યવહાર સંસ્થા તારી ગઈ છે, તને ખબર નથી. બઉ સરસ વાત, વાતો કેટલી સારી છે. જી, વ્યવહાર શ્રદ્ધાનો એટલે જે સમજણપૂર્વકની માન્યતા છે, બુદ્ધિપૂર્વક વિચારીને જે માન્યતા છે એમાં વિપરીતતા છે. આ કરતા કરતા થઈ જશે, આ વાંચતા વાંચતા હંભળતા હંભળતા લાભ થઈ જશે, એ બુદ્ધિપૂર્વકની સમજણનો ગોટો છે, અબુદ્ધિપૂર્વકનો નથી. અબુદ્ધિપૂર્વકનો તો આના બધું ચાલ્યો આવે છે. નાયક ના આશ્રય ના થાય છે એવું જો તને વ્યવહાર શ્રદ્ધા છે, તો તારો પ્રયત્ન પણ શરૂ થાય થાય ને થાય
બરોબર.
એમના વ્યવહાર શ્રદ્ધા છે અસિધારા જેવો માર્ગ છે. સાચી સમજણ કોને કહેવી? કે સાચી સમજણ એને કહેવી કે સમજણ ને કામે લગાડે એને કહેવી, નહીં તો સમજણ સાચી હોય તો સાચી નથી. પોપટ બે ને બે ચાર બોલે, સરવાળો સાચો કે નહીં તો પોપટ નો ખોટો. બે ને બે ચાર માં સરવાળામાં શું ભૂલ છે? તો પોપટ નો ભૂલ છે. શું સરવાળો સાચો હોવા છતાં પોપટ ની ભૂલ છે? એમ સાચી સમજણ સમજણ કામે ન લાગે, સાચી સમજણ સાચી સમજણ નથી. સાચી સમજણ નું ખોખું જરૂર છે, સમજણ સાચી નથી, એ વાત નક્કી છે. બને નહીં, ત્રણ કાળમાં બને નહીં, જ્ઞાનીઓની ગેરંટી છે. જે જીવ પ્રયત્ન કરે એને લાભ ન થાય, ત્રણ કાળમાં ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બનતું નથી, ભવિષ્યમાં બનશે નહીં. ભાવના નિષ્ફળ જતી નથી. મેળવું તૂટી જાય તો તૂટી જાય, ચૌદ બ્રહ્માંડ ઉછલી જાય તો ઉછલી જાય, ભાવનામાં ફેર આવી વાત છે. અનેક બોલમાં તું બેન થયું તો અનેક બોલમાં થશે જ થશે, થશે કે નહીં થાય કોણ જાણે, એ વાત અહીંયા નથી. એમ કહેવા પાછળ જેવું છે કે તને વિશ્વાસ આવે છે અમારી વાતમાં, પ્રયત્ન કરો. જો એમ કહી કે કદાચ થાય કદાચ કોઈને ન થાય, તો તને વિશ્વાસ નહીં આવે. તો તને એમ થશે કદાચ મને નહીં થાય તો તારા પ્રયત્નનું જોર નહીં ઉપડે, આમાં જોર ઉપડશે. એમને તો સ્પષ્ટીકરણ કર્યું છે, તું સાંભળવાનો રાગ થવો એક વાત છે, અભિપ્રાય થવો એ બીજી વાત છે, એમાં બહુ મોટી ફરક છે. પ્રયાસ ચાલુ હોજાના ચાહીએ, આ વાત એમણે જે વાત કરી એ બહુ મુદ્દાની કરી છે. મનુષ્ય જીવ માટે માર્ગદર્શન બહુ અસાધારણ. સંભાળી કામે કેમ લગાડવું એવી વાત કેમ ન સમજાણી? એ થોડી મજા આવતી કાંઈ અંદર બરાબર છે. પણ હવે અહીંયા તો આ બધું એવું છે કે જીવના ભાવોની વાત ચાલે છે, આ જે પ્રકરણો ચાલે છે એમાં જીવના ભાવોની વાત ચાલે છે, પરિણામોની વાત ચાલે છે. બધા પરિણામ તમે અનુભવ ગોચર છે, રાગની વાત ચાલે છે તો તને અનુભવ ગોચર છે, દ્વેષની વાત ચાલે છે તો તને અનુભવ ગોચર છે, મોહની વાત ચાલે છે તો તને અનુભવ ગોચર છે. હવે જે પરિણામ તને અનુભવ ગોચર છે એની જે થિયરી ચાલે છે એ વિષયની અંદર તારે ક્યાં શીખવા જવાનું છે? બીજી બીજાના ઘરે હવે ચાલતા ભાવો છે એને સંભાવનું કર, બીજાનું કર, ઉપર મજીએ નાખવા આવ્યો છે સંગીત શીખવા વાળા. તો કોઈ સંગીત શીખવા જાય છે ત્યારે રાગ રાગણીને શીખે છે, એમાં સ્વર માત્રા અને એ બધું શીખી અને નક્કી કરે છે કે આ ફલાણો છંદ છે, આ મંદાક્રાંતા છે, આ ભુજંગ છે, આ અનુરૂપ છે, સાધુ વિક્રી છે, વસંત ચિંતા છે, સંગ નક્કી કરે છે એની માત્રા અને સ્વર. જ્યારે કોઈ ગાય છે ત્યારે એને ખબર નથી પડતી કે આ કયું ગાય છે, કયો છંદમાં આવનાર, તો એને એ વિશે શીખ્યો છે જરૂર પણ એને ઓળખાણ થઈ નથી, એ છંદની એને ઓળખાણ થઈ નથી. કોઈ જીવ એવો છે કે જે માત્રા સ્વરનું જ્ઞાન જેને નથી કે ભાઈ આ 19 માત્રાનો અનુષ્ઠુપ હોય ને 21 માત્રાનો ભુજંગ હોય, એવી એને ખબર ન હોય. અંડાક્રાંતાની કેટલી માત્રા છે અને વસંત તિલકા ને સાધુ વિક્રેડિતની કેટલી છે એ બધા એને ખબર ન હોય, કારણ કે કવિત્વનો વિષય છે. પણ કોઈ પણ જયારે ગાય ત્યારે તરત એમ કે અત્યારે આ રાગ ચાલે છે, જેવો સાંભળે એ બધો કે અત્યારે આ રાગ ચાલે છે તો એને રાગની ઓળખાણ છે. એમ તત્વની અંદર તને શાસ્ત્ર અભ્યાસ હોવા ન હોય પણ તમે ભાવ ભાષણ અભમ
જોઈએ
કે રાગ કોને કહેવાય, આશ્રવ કોને કહેવાય, સંવર કોને કહેવાય, આત્મા કોને કહેવાય, અજીવ કોને કહેવાય, જીવ કોને કહેવાય, બધા કોનું તને ભાવ ભાષણ હોવું
જોઈએ.
પ્રયોજનની ખામી છે, ભાવનાની ખામી છે, પ્રયત્નની ખામી છે, ખામી છે ત્યાં હોય હોય ટકાની બધી
ખામી ખામી છે.
બેસે પુરુષાર્થ ઉપડે છે, બાકી બધું બેઠાનો સંતોષ છે અને દર્શન નું અનુવૃદ્ધિ પણ છે ત્યાં જાણે જાણે પણ સંતોષાઈ જાય છે, જીવ સંતોષાઈ જાય છે, જીવ સંતોષાઈ જાય છે, એ તો પોકાર છે આ બોલનો, બોલમાં વાત જ મૂળ છે. સાચા આત્માર્થીને અને સમ્યક દ્રષ્ટિને તો ઘણું બાકી છે, ઘણું બાકી છે એમ પૂર્ણતા સુધી ઘણું બાકી છે એમ જ ભાવના રહે અને